वीर संवत 2493 वैशाख 14 बुधवार तारीख 7/6/67 ना दिने पूज्य श्री गांधी स्वामी नो श्री पुरुषार्थी उपाय गाथा 35, 37, 37 ऊपर स्वर्णपुरी में प्रवचन सहन प्रवचन नंबर 30
नमो नोये सौरियंताम नमो नोये सौसिदानम नमो नुवि सौभायिर्यानि नमो नुवि सौजायानम् नमो नुवि सौ त्रिकालवर्ति श्रावणम् ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽभि मङ्गलं कुन्कुण्डारि उजेन्द्रमोसुमङ्गलं नमः समर्पयामि स्वानुभूत्या च हास्ते चित् स्वाहाय भवाय सर्वाः
पुरुषार्थ सिद्धि उपाय चैतन स्वरूप आत्मान प्रयोजन पूर्ण आनंद की प्राप्ति एवं जो मोक्ष एनो उपाय सम्यक दर्शन जानने चारित्र पहला सम्यक दर्शन की व्याख्या करी गया सम्यक दर्शन होने आ सम्यक ज्ञान नु आराधन होने आत्मा शुद्ध पवित्र एनी सन्मुख थईने आत्मा नी अथवा सातत्व ज्यां प्रति थई थयो भान एने हवे ज्ञान नु आराधन केम करवू એની વ્યાખ્યા ચાલે. આ ગાથા માટે એમ છે કર્તવ્યો અધુષાય કરવો વેપાર કર્તવ્ય નિર્ણય અધુષાય નિર્ણય કરવો એનો પ્રયોજનભૂત તત્વનો આ બધા પદાર્થની આવી વાત નથી. જે સંસાર અને મોક્ષના કારણભૂત પર્યાય છે દ્રવ છે એને બરાબર જ્ઞાન કરવું. કેવી રીતે સંશય વિપરીત અણધુષાય ત્રણ દોષ રહી એમ કે છે સંશયની વ્યાખ્યા. વિરુદ્ધ બે તરફનું જ્ઞાન હોય તેને સંશય કહે છે. વિરુદ્ધ બે તરફનું જ્ઞાન તેને સંશય. જેમ રાત્રે કોઈને જોઈને સંધિ થયો અંધારામાં કે આ પદાર્થ માણસ પણ પ્રતિભાસે છે અને વ્યંતર જેવો પણ મારો આ માણસ છે લાગે છે ભૂતળું જેવું છે એમ સંશય થાય એને સંશય જ્ઞાન કહે. એ સંશય એને જ્ઞાનમાં હોવો જોઈએ નહીં. જે પદાર્થનો નિર્ણય કર્યો છે એમાં એને સંશય ન હોય. આમ હશે કે આમ હશે, આ હશે કે આ હશે, એવું એને સંશય રહી જ્ઞાન હોવું જોઈએ. વિપરીય અને વિપરીત રૂપ એક તરફનું જ્ઞાન હોય, એક બાજુનું ખોટું તેને વિપરીત કે જેમ કે મનુષ્યમાં વ્યંતરની પ્રતીતિ હોય માનો પણ ભૂતળું હશે વ્યંતર હશે એમ હા એ વિપરીત કહેવાય છે. વાસ્તવિક તત્વથી વિરુદ્ધ ભાવ એને એનું જ્ઞાન વિપરીત છે. જ્ઞાનમાં વિપરીત હોય સંશય સંશય કયો છે ને સંશય શંકા છે. આમ હશે કામ હશે, આમ હશે કામ હશે એમ છે ને. કારણ કે આમ હશે કામ હશે એમ માં એના ક્યારે ગુમરતા અણધોષાય કાંઈક છે એટલું જાણ પણ હોય, કાંઈક છે એટલું જાણ પણ વિશેષ વિચાર ન કરે તેને અણધોષાય અથવા વિમોહ કહેવામાં આવે છે. કે એના જ્ઞાનમાં વિમોહ હોઈ શકે કંઈક છે એમ નહીં, આમ જ છે એવો એને નિર્ણય જ્ઞાનમાં જેમ કે ગમન કરતા તૃણના સ્પર્શનું જ્ઞાન થાય
ચાલતા ક્યાંક ત્રણ ઓડી જાય પગને, તો આ ત્રણ ભાવ થી રહી ગમન શું જ્ઞાન થાય છે એમ. ચાલતા ત્રણ રહી જાય, શું શિયા શું અડ્યું, આથી ત્રણ અડ્યું, છીકરું અડ્યું, પથરો અડ્યો, કઈ શું થયું માં એને અણદશાય કે છે. એવા વિમોહ રહીત જેનું જ્ઞાન યથાર્થ હોય એને સમ્ય જ્ઞાન કહેવામાં આવે છે. આ ત્રણ ભાવથી રહીત, ત્રણ કીધા ને, સંશય વિપ્રિય ને અણદશાય, ત્રણ ભાવથી રહીત યથાર્થ જ્ઞાનનું નામ સમ્ય જ્ઞાન કહીએ. સમજાણું આથી સમ્યક દર્શન હશે કે નહીં, સમ્યક દર્શન થયું છે કે નહીં એમ સંશય રહે, આમ છે કામ વિપરીત હું ખબર પડતી નથી કઈ ઈચ્છા થશે. અને અણદશાય કંઈક હશે એવું જ્ઞાન એને હોય નહીં, વિપરીત જ્ઞાન કે સંશય કે અચોક્કસ સ્વામ જ્ઞાન હોય નહીં. તો સમજાય છે અહીં પાઠ લીધો છે ખરો ને, કર્તવ્યો દોષાય, કરવો એને નિર્ણય સત અનેકાન પદાર્થનો. ત્યારે કોઈ એમ સમજી છે ગમે તે પદાર્થ નહીં એમ નહીં, ઘટપટાદી પદાર્થના વિષય જાણવા માટે ઉદ્યમ મેળવવાનું બતાવ્યું નથી એમ. ઘટપટ એટલે કરો વસ્ત્રાદી એને વિષય જાણવા માટે ઉદ્યમ મેળવવાનું નથી, પાઠમાં તો ઉદ્યમ મેળવવાનું કહ્યું છે. કર્તવ્યો દોષાય સત અનેકાંત કહીશું તપીશું, દરેક પદાર્થ અનેકાંત છે, અનંત ધર્મ વાળા છે, તો દરેકનો પતિ અભ્યાસ કરવો એમ અહીં કહ્યું નથી એમ કે છે. સમજાણું કઈ પાઠ તો આમ સામાન્ય છે. કર્તવ્ય દોષાય સત અનેકાંત કહીશું તપીશું, સંશય વિપ્રિયાન દુષાન વિયુક્તમ આત્મરૂપમ કે છે. ઘરો વસ્ત્ર નળિયા લાકડા ફરિયા કેટલા ઈંચના જાડાને પોળાને ફળાને દીકરું એવો કઈ નિર્ણય કરવાની જરૂર નથી, પણ સંસાર મોક્ષના કારણભૂત બંધનનું કારણ કોણ અને મોક્ષનું કારણ કોણ એ પદાર્થ એને યથાર્થ જાણવા માટે ઉદ્યમી રહેવાનો અહીંયા ઉપદેશ આપ્યો છે. જીવો જીવ દ્રવ અને એના બંધના કારણરૂપ પર્યાય અને મોક્ષના કારણરૂપ પર્યાય એનો કર્તવ્ય દોષાય એનો વિષય ઉદ્યમ કરીને જ્ઞાન કરવું એમ કહેવામાં આવ્યું છે. પ્રશ્ન, સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિને જાણપણું તો એક સરખું હોય છે, છતાં સમ્યકપણું અને મિથ્યાપણું નામ શા માટે પામ્યું એવો પ્રશ્ન કર્યો. જાણપણો તો બે ને હરખું હોય, શાસ્ત્ર જાણતો હોય, ઓલો જાણતો હોય, સમજાય ને, પદાર્થના નામ જાણતો હોય. સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિને જાણપણું તો એક સરખું હોય, છતાં સમ્યકપણું અને મિથ્યાપણું નામ શા માટે પામ્યું હે. હિન્દી હે, હિન્દી તમારી પાસે નહીં, હિન્દી હિન્દી છે ને આપણી, હે હિન્દી પ્રત હે ને અમારી પાસે હિન્દી હે. શું હા હિન્દી હિન્દી છે, થોડું મનો આમ છું આપે અહીંયા આવી. પ્રશ્ન, સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિને જાણપણું તો એક સરખું હોય, છતાં સમ્યકપણું મિથ્યાપણું નામ શા માટે આપ્યાનું એમ, શા માટે પામ્યું એમ કે છે. સમ્યકપણું મિથ્યાપણું શા માટે નામ પામ્યું? ઉત્તર, સમ્યક દ્રષ્ટિને મૂળભૂત જીવાદી પદાર્થની ખબર છે. મૂળભૂત જીવ અજીવ પુનપાપ આશ્રવ સમરિદ્રા બંધને મોક્ષ એવા મૂળભૂત જીવાદી પદાર્થની ખબર છે, તેથી જેટલા ઉત્તર પદાર્થો જાણવામાં આવે, વિશેષ બીજા પદાર્થો જાણવામાં આવે, તે બધાને યથાર્થપણે સાથે મૂળ તત્વની ખબર છે, એટલે મૂળ તત્વ પછી બીજા વિશેષ પદાર્થોને જાણવામાં વિપરીતતા થતી નથી, યથાર્થપણે તે સાધે છે. તેથી સમ્યક દ્રષ્ટિના જ્ઞાનને સમ્યક રૂપ કહ્યું છે. તેથી સંગત દ્રષ્ટિનું જ્ઞાન મૂળભૂત પદાર્થમાં યથાર્થ ખબર હોવાથી બીજા વિશે જાણવામાં પણ તેની ભૂલ થતી નથી, તેથી તેને સંગત કહેવામાં આવ્યું છે. મિથ્યા દ્રષ્ટિને મૂળ પદાર્થની ખબર નથી. આત્મા શું, સંવર નિદ્રા શું, બંધ શું, અજીવ શું, એનો સ્વતંત્ર પર્યાય શું, એની એને ખબર નથી. તેથી જેટલા ઉત્તર પદાર્થો જાણવા આવે, મૂળભૂત સિવાયના બીજા પદાર્થો જાણે, મૂળભૂતની ખબર નથી, એ જેટલા વિશેષ બીજા જાણવામાં આવે, એ સર્વને પણ અયથારૂપ સાથે ખોટી રીતે એને નિર્ણય કરે, યથાર્થનું ભાન નથી. તેથી મિથ્યા દ્રષ્ટિના જ્ઞાનને મિથ્યારૂપ કહીએ છીએ. તેથી ઊંધી શ્રદ્ધાવાળા જ્ઞાનનો આવાને મૂળ પ્રયોજનની ખબર નથી, પ્રયોજનભૂત તત્વની ખબર નથી, વિશેષ તત્વમાં એની ભૂલ, અયથાર્થ સાથે યથાર્થ સાધી શકે નહીં. સમજાણવામાં આગળ આ સમય જ્ઞાનના આઠ અંગ કહે છે, એમ કરીને પૂરું કરશે. ગ્રંથ અર્થ ઉભય પૂર્ણમ કાળે વિનયન સુપ્રદાન ચ બહુમાનેન સમન્વિતમ અનિનમ જ્ઞાનમ આરાધ્યમ. છત્રી ગાથા ગ્રંથરૂપ એટલે શબ્દરૂપ, અર્થરૂપ એનો અર્થ, અને ઉભય શબ્દનો ભાઈ શુદ્ધતાથી પરિપૂર્ણ, પૂર્ણ શબ્દ પડ્યો છે ખરું ને, બે ચોખ્ખા હોવા જોઈએ એમ કે છે. વ્યવહારના એ વાત છે ને બધી, શબ્દ એનો અર્થ અને બે પરિપૂર્ણ પૂર્ણ શબ્દનો અર્થ કર્યો છે. પૂર્ણ એટલે શુદ્ધતાથી, પણ એટલે ચોખ્ખા હોવા જોઈએ. કાળમાં એટલે અધ્યયન કાળમાં આરાધવા યોગ છે. જયારે તે સ્વાધ્યાય કરવાનો કાળ હોય ત્યારે તે કરવાનો યોગ, આગળ પાછળ સ્વાધ્યાય કરવા યોગ ન હોય એમાં કરવા યોગ છે નહીં. મન વચન કાયની શુદ્ધતા સ્વરૂપ વિનયથી જ્ઞાન આરાધવું જોઈએ. શાસ્ત્ર વાંચન હોય ત્યારે મનમાં વચનમાં અને કાયામાં અવિનય ન હોવો જોઈએ. સમજાણો, શુદ્ધતા સ્વરૂપ જોઈએ. કાયા પણ એવી મેલી ને ગંદી કે હાથમાં એવો મેલાદી હોય, અને વચનમાં ઠેક નહીં એવું મન મનમાં ગ્લાની હોય એ રીતે શાસ્ત્રને વાંચવા નહીં. સમજાણું કાંઈ, મનમાં પણ ગ્લાની ન હોય, વચનમાં શુદ્ધિ હોય, ને કાયામાં પણ એ જાતનો મેલાદી ન હોય એવી શુદ્ધતા સ્વરૂપ વિનય અને સોબધારણ, ઉપધાનની મોટી માંડી છે ને એનું અહીં અર્થ કર્યો. અહીં તો કે ધારણાયુક્ત એમ કહ્યું છે, અપાર કરવા, ઉપધાન કરવા હાલે છે ને મોટું અત્યારે. કે છે કે જે કંઈ સમજો વાંચ્યું છે એની ધારણા બરાબર કરવી જોઈએ, જેમ છે તેમ એની ધારણા કરવી જોઈએ. હોય હોય કાંઈક ને ધારણામાં આડું હું થઈ જાય એમ નહીં, બરાબર ધારણા હોવી જોઈએ. ઉપધાનબોધનનો અર્થ આ કર્યો છે, તો યાદ રાખવું, બરાબર ધ્યાન રાખવું, જેમ કહ્યું છે તેવું સાંભળીને ધારવું. અત્યંત બહુ સન્માનથી દેવગુરુ શાસ્ત્રના વંદન નમસ્કાર આદિ સહિત, દેવનું વંદન ગુરુ શાસ્ત્રના વંદન સહિત જ્ઞાન આરાધવું. અને વિદ્યાગુરુને ગુપાવ્યા વિના, છુપાવ્યા વિના, જેનાથી જ્ઞાન મળ્યું છે એને ગોપ્યા વિના જ્ઞાન આરાધવાયું છે. સમજાણું કાંઈ, મળ્યું હોય કુનકુંદાચાર્યના શાસ્ત્રથી, જ્ઞાન અંદરથી હોય, માને કે મારે ફલાણાથી પણ થયું છે, એ જ્ઞાનનો નિર્ણવ છે, ચોર છે એમ કે છે. સમજાણું કાંઈ, વિદ્યાગુરુને છુપાવ્યા વિના જ્ઞાન આરાધવાયું છે. ટીકા, જ્ઞાન આરાધ્યમ શ્રદ્ધાવાન પુરુષોજી, હું સમ્યક દર્શનની વાત છે ને, આત્માનું સમ્યક દર્શન યથાર્થ થયું છે એવા શ્રદ્ધાવાન પુરુષે સમ્ય જ્ઞાન આરાધવા યોગ્ય છે, એને સાચું જ્ઞાન શીખવા યોગ
છે.
કેવું છે જ્ઞાન? યોગ કેવું છે જ્ઞાન? ભાષા જુઓ, કેવું છે જ્ઞાન? શબ્દરૂપ છે, અર્થરૂપ છે, રહેવાની વાત છે ને અહીં, અને ઉભયથી પૂર્ણ છે. એને ગ્રંથ અર્થ ઉભય એનું અર્થ કહેવાય. એવું એને જ્ઞાન આરાધવું જોઈએ. એમ જેના શબ્દમાં ભૂલ ન હોય, એના અર્થમાં ભૂલ ન હોય, ઉભયમાં ભૂલ ન, એવું જ્ઞાન એને આરાધવું એમ કહે છે. સમજાણું ખાય? કેવું છે જ્ઞાન? એટલે કે શબ્દરૂપ એમ જ્ઞાન એમ નહીં, એના જ્ઞાનમાં શબ્દરૂપ અર્થરૂપ ઉભયમાં વિરોધતા હોય નહીં. શબ્દમાં અશુદ્ધિ ન હોય, અર્થમાં ફેરફાર ન હોય, એવું જ્ઞાન એને હરાવ. વ્યંજનાચાર, જ્યાં માત્ર શબ્દના પાઠનનું જાણ પણ હોય તેને વ્યંજનાથી શબ્દનો અર્થ કર્યો. પેલો શબ્દ છે ને, પેલો શબ્દ ગ્રંથ, ગ્રંથ એ ગ્રંથની વ્યાખ્યા કરી. વ્યંજનાચાર એ ગ્રંથનું જ્ઞાન કર્યું. ગ્રંથ એટલે શબ્દ, ગ્રંથ એટલે શબ્દ, જ્યાં માત્ર શબ્દના પાઠનું જ આદાન પણ હોય, શબ્દના પાઠનું, તેને વ્યંજનાચાર એમ કહીએ છીએ. એટલે કે એને ગ્રંથનું જ્ઞાન કહેવામાં, એને શબ્દનું જ્ઞાન કહેવામાં આવે છે. અર્થાચાર, જ્યાં કેવળ અર્થ માત્રનું પ્રયોજન, શબ્દનું કીધું, શબ્દનો કેવળ એનો અર્થ, એ શબ્દનો અર્થ શું છે, એવા અર્થ માત્રનું પ્રયોજન સહી જાણપણું હોય તેને અર્થાચાર કહીએ. શબ્દ જ્ઞાન, અર્થાચાર જ્ઞાન, શબ્દનું જ્ઞાન, અર્થનું જ્ઞાન, બરાબર. ઉભયાચાર, જ્યાં શબ્દ ને અર્થ બંનેમાં સંપૂર્ણ જાણપણું હોય, બે આખું હોય, હરખું એ શબ્દ પણ ચોખા અને અર્થ પણ ચોખા, તેને શબ્દાર્થ ઉભયપૂર્ણ કહીએ. ઘણા તેમ કે ન્યાયી પૂરું જે શ્રેણીમાં ચડે એટલે એના બધું જ્ઞાન શબ્દ ને અર્થનું થઈ જાય એમ કહેતા તે ખૂબ જ ન્યાય ક્યાં થયો? ન્યાય અંદર માં વસ્તુ જણાઈ ગઈ, એના શ્રેણી શ્રેણી એટલી ફીરતા ચડ્યો અંદર, એને ક્યાં શબ્દ અર્થ ન્યાય જ્ઞાન, શબ્દ અર્થ હતા જ કે જ્ઞાન. આ તો વ્યવહારની વાત નીચે છે એમ કરે છે. આ ત્રણ અંગ કયા? શબ્દ અર્થ ને ઉભય. વળી જ્ઞાન ક્યારે આરાધું? વળી જ્ઞાન ક્યારે એટલે કાળ, કાળાચાર, કાળે જે કાળે જે જ્ઞાનનો વિચાર જોઈએ તે જ કરવો. તે કાળે જે જ્ઞાનનું આરાધન તે કાળે તે આરાધવું ને. સૂર્યોદય સવારમાં, સૂર્યોદય થવા પહેલા એક મુહૂર્ત ને પછી એક મુહૂર્ત, સૂર્યાસ્ત પહેલા એક મુહૂર્ત ને પછી, બપોરે પણ 12 વાગ્યા પહેલા એક મુહૂર્ત પછી, એમ બધા પહેલા પછીનું મુહૂર્ત હો, મુહૂર્ત એટલે બે બે ઘડી, તે સંધ્યાકાળ છે તેને વર્જવો. તેને છોડીને, તે કાળ છોડીને બાકીના ચાર ઉત્તમ કાળ, એટલે એના વિનાનો જે ચાર કાળ બાકી રહ્યા એમાં પઠન પાઠન આદિ રૂપ સ્વાધ્યાય કર્મો, તેને કાળાચાર કહે. હે, મરણનો કાળ હોય તો એને અંતરમાં જવું, એમ ક્યાં બાદ નહીં છું. સંધ્યાકાળ અંતરમાં ધ્યાન થાય છે કે નહીં? જ્ઞાનમાં અંતર ઉતરવું એ જ્ઞાનનું આરાધન. વ્યવહાર ક્યાં ગયો? ત્યાં વ્યવહાર હતો. સંધ્યા કાળે એમ કે સ્વાધ્યાય કાળ નું હોય ને મારી મરવાનો કાળ હોય તો શું કરવું એમ કે. બરાબર, અહીં સ્વાધ્યાય ની સંધ્યા હોય અને અહીં મરણનો કાળ હોય, શું કરવું એમ કે છે. આત્મા અંદર સુચિદાન સમ્યક દર્શન તો સહિત ની વાત છે, પછી એને યોગ્ય આત્માને આરાધવો, એ આત્મા ઉપર લક્ષ કરીને જ્ઞાયક સ્વરૂપમાં ધ્યાનમાં જે લીન થયું એ જ્ઞાન નું આરાધન, આત્મા નું આરાધન, જ્ઞાન નું આરાધન. સમજાણું કઈ? એ અહીં તો જુદો પડેલો જાણ્યો છે એને જ્ઞાન નું આરાધન ની વાત હાલે છે. જેણે આત્માને રાગના વિકલ્પના તત્વ આશ્રવ તત્વથી તો ભિન્ન તત્વ છે એ બધા ઘણા ના એમ થઈ જાય કે જીવાદી છોડવાનું તત્વ એટલે હું જીવાદીને અમે માનીએ છીએ તત્વ. શું જીવાદી નવ તત્વ માનીએ છીએ? ખબરમાં કહેતા કે બીજા બધા એમ કહેશો નવ તત્વ માનીએ છીએ, જીવને માનતા નથી. જીવને બીજા તત્વ સહિત ભેળવીને માનવો એ જીવને માનતો જ નથી. જીવને પુણવાળો માનવો, પુણ્યની ક્રિયાવાળો માનવો, પુણ્યનો કરતા માનવો, પુણ્યથી લાભ માનવો એને જીવ માન્યો નથી, જીવ માન્યો નથી. શરીરની ક્રિયા થાય તો જીવને લાભ થાય એમ માન્યો, એને જીવ તત્વ માન્યો અને અજીવ તત્વ એ માન્યું નથી. અજીવ તત્વ છે, અજીવની પર્યાય છે, એનાથી બીજા તત્વને કઈ લાભ થાય ને એને ઠેકાને લાભ માને તો અજીવ નહીં જાણ્યો નથી. દયાદાન ભક્તિના પુણ્ય પરિણામ છે, એ પુણ્ય પરિણામ છે, ધર્મનું કારણ છે, સંવરણ તો એ પુણ્ય તત્વ એને જાણ્યું નથી. તેઓ પછી થઈ રહ્યો અજ્ઞાની છે, તો અજ્ઞાની આ ત્રણ દોષવાળો છે, અજ્ઞાની છે, નિસંશય તો આવ્યું, નિસંશય આવ્યો નથી. વિપરીત બુદ્ધિ એ ઉભી છે કે આમ છે તો આમ છે થઈ રહ્યું. તમે અભવી છો કે નહીં એ કેવડી જાણે? હવે કેવડી જાણે તો તમે એવડી શું હવે ઉભા થયા શાસ્ત્રના નિર્ણય કરવા? દર્શન બીજી હેરા ધન્યા કે આ તો ગુરુની વાણી છે, સાધુજાની કેવડી વાળી નથી, જીનવાણી નહીં, આ જીનવાણી નહીં, ઓઝારી વાત છે. ભવિ ભવિનો નિર્ણય કરી શકો છો કે નહીં? ભવિ કેવડી જાણે? એમ અભવીજી કેવડી જાણે તો ભવિની અજીત શંકા હું અભવી હઈ. આવા અભવી અજીત વાણીનો નિર્ણય કરવા ઉભા થયા. નીતિનજી એ કઈ ખબર ન પડે આપણને, ભવિષ્ય ભવિતા થઈ ગયું, ચોક્કસ થઈ ગયું કે હું ભવિષ્ય ભવિની શંકા છે અંદર. એટલે અનંત સંસાર છે ને કોઈ બી તૂટે નહીં એવું હોય છે એવી હજી અંદર દ્રષ્ટિ પડી છે. હવે એને ભવના અભાવ વાળા ભગવાન વિતરાગ અને સંતો એની એને ઓળખાણ હોય ત્રણ કાળમાં બને પછી પાછું ભયા કે પણ એ જણાય કીધું હજી આવી ગયો તમારું કર્મ હૃદય. હવે 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 ધારણાની વાત કરો છો, હવે એમ જેમ પકડાવાય એટલે કાંઈ છે એમ થાય નહીં. અંદરનો જ્યાં નિર્ણય હજી નથી, પણ મને હું તો ભવી છૌણ ભવ નથી, ભવી છૌણ ભવ નથી. આ વિના એનો નિર્ણય કર્યા વિના તને આ અંદર વિતરાગની વાણી નિર્ણય આવ્યો ક્યાંથી? સમજાય છે? સંશય 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 સંશય. અને કે તમને સમ્યક દર્શન ભગવાન જાણે તો ભગવાન સંશય તો છે તને, છે કે નહીં તને ખબર નથી. ભગવાન એમ જાણે છે કે નથી, એવા ગીતો બીજી વાત છે. પ્રત્યક્ષ એની બધી પર્યાયો સહિતનું સંપૂર્ણપણું એનું કેવી જાણે સમજાય છે? કાંઈ સાચું. જયારે સંધ્યાકાળની છેલ્લી બે ઘડીઓમાં એટલે બેન પહેલી પછી એમ લઈ ગયું, પહેલી પછી પેલા આવી ગયું છે અહીંયા ફેરી નાખ્યું છે. દીગડા તો બે હાથો નાખું છે, દીગડા આમ આમ આકાશમાં અગ્નિ જેવું દેખાય ને, અગ્નિ જેવું આમ અગ્નિ જાણ્યું હોય ને એ વખત સ્વાધ્યાય ન કરવી તેની આ મૂળ સિદ્ધાંત ને ઓકે છે. સ્તોત્ર આરાધના ધર્મકથાથી ગ્રંથ વાંચી શકાય છે એ કે છે. દીગડા ઉલ્કાપાત એવું આમ ઉલ્કાપાત બહુ પવન ના દિન ને, વજ્રપાત વજ્ર જેવા અંદર પથરા પડતા મોટા, ઇન્દ્રધનુષ લ્યો એ વખતે પણ નો સ્વાધ્યાય કર્યું કે છે. કાચ બી થાય ને કાચ બી ઇન્દ્રધનુષ, ઇન્દ્રધનુષ કાચ બી કર્યું. સૂર્યચંદ્ર ગ્રહણ અરે તોફાન, મોટું તોફાન હોય ગામમાં મહા તોફાન, મારા મારી માણસોના સેંકડો કપાતા હોય મોટું તોફાન હોય, ભૂકંપ હોય, જો ધરતીકંપ હોય, આદિ ઉત્પાતોના કાળે સિદ્ધાંત ગ્રંથોનું પઠન પાઠન વર્જિત છે. હા, સ્તોત્ર આરાધના કરવી એનું કરે, અથવા આરાધના ગ્રંથ હોય કોઈ એવા, આરાધના ગ્રંથ હોય સાધારણ ધર્મકથાદિના ગ્રંથ વાંચી શકાય છે. ચોથો બોલ છે એ જ્ઞાનનો આ રીતે વિનયપૂર્વક એનો આરાધન કરવો, ખરેખર આ વિકલ્પ છે. એ એમાં કહ્યું છે આઠ બોલમાં પ્રવચનતા, હું ખરેખર મારું આત્માનું સ્વરૂપ નથી, પણ જ્યાં સુધી હું પૂર્ણ ન થાઉ ત્યાં સુધી તારું નિમિત્ત પણ મને આવે છે. તે તમારા સારા પિતાનું એમ ભાષા વહેવાની થઈ આવે. મારું સ્વરૂપ નથી મળે, એનાથી સ્વરૂપ પમાય, એ તો પહેલોથી નક્કી તો કે છે, પણ એવો વ્યવહાર આવ્યા વિના રહેતો નથી. એ વ્યવહાર નહીં આ સમજાવે છે. નિશ્ચયની દ્રષ્ટિ અને જ્ઞાન હોવા છતાં આવો વ્યવહાર હોય છે. એકલો આવો વ્યવહાર હોય એને તો આરાધન સંગત જ્ઞાનનું છે જ નહીં, કે જ્યાં સમ્યક દર્શન નથી એને પછી આ બધું ધ્યાન રાખે શાસ્ત્રના આવા બધા શબ્દો, એનું એ તો આરાધન છે જ નહીં. સમજાવવાનું કાંઈ આમાં આ ચાર સિવાય કીધું ને, પાછું થઈ ગયું. આ ચાર ઘડી સિવાય અને આ દીકપાળ આ દીકાળ સિવાય વચરો કાળ હોય મારું સિદ્ધાંત પઠન કરવું, આવા કાળો ન કરવું. ચાર સંધ્યા કાળ પહેલા મુહૂર્ત ને પછી મુહૂર્ત એમાં ન કરવું, અને આવા થાય એમાં દીગદા ઉદકા પાતી એ વખતે પણ સાચો સમય સારા દી સિદ્ધાંતો ઊંચા છે ને નવા છે. સ્તોત્ર આરાધના એવા હોય ગ્રંથો, ભાવનાના ગ્રંથો લખેલા હોય, ધર્મકથા આદિના વાંચવા, વિનયાચાર, પછી કેવી રીતે જ્ઞાન આરાધવું, નમ્રતાયુક્ત થવું ને ઉદ્ધત ન થવું. શાસ્ત્ર વાંચતા વિચારતા સ્વાધ્યાય કરતા નમ્રતા પણ હોય, નરમાશ હોય. ભગવાન આમ કે છે, ભગવાનનું આમ કથન છે, ભગવાન આમ ફરમાવે છે, એમ બહુ એનો વિનય હોવો જોઈએ. દેવગુરુ શાસ્ત્રનો પણ વિનયપૂર્વક આરાધવું, ઉદ્ધતન થવું, અમે આમ કહીએ છીએ, અમે આમ જાણીએ છીએ એમ એમ ન કરવું. ભગવાન સંતો મુનિઓ આમ કહે છે, આમ માર્ગ છે એમ પોતે નમ્રતાપૂર્વક વિનયથી વાંચનમાં નમ્રતા રાખી. સમજાણું કાંઈ ઉપધાન આચાર બોલે, કેવું જ્ઞાન આરાધવું, ધારણા સહિત જ્ઞાનને ભૂલવું નહીં, જે જાણ્યું છે તેને ભૂલવું નહીં, ઉપધાન સહિત જ્ઞાનનું આરાધન કરવું. ફરીને વધારે શબ્દ નાખ્યો હોય કદાચ જો થતો હોય તો, ઉપધાન સહિત જ્ઞાનનું આરાધન કરવું તે છઠ્ઠું છે. જો બહુમાન આચાર કેવું છે, જ્ઞાન બહુમાન એનું સમિતમ, જ્ઞાનનો પુસ્તકનો શાસ્ત્રનો વિનય કરવો. દેખો વ્યવહાર છે ને, વ્યવહાર પુસ્તક શાસ્ત્રનો શીખનારનો ખૂબ આદર કરવો, તે સહિત જ્ઞાનનું આરાધન એ હાથમાં કહેવામાં આવે. ઓહો એક બાજુ કંઈક વિતરાગની દીવધ્વનિ પણ આત્માના જ્ઞાનમાં કારણ નથી, વિતરાગની દીવધ્વનિથી પણ આત્માનું જ્ઞાન થતું નથી. એ વસ્તુ નિશ્ચય, આ તો વ્યવહારની વાત છે. દીવધ્વનિ પણ પર વસ્તુ છે, એમને પરમાત્મા પ્રકાશમાં આવ્યું છે. મુનિઓના કહેલા સાસુ મુનિઓએ કે દેવધની દેવે કહેલા, એનાથી આત્માને જ્ઞાન થતું, જ્ઞાન આત્માનું આત્માથી થાય છે, બરાબર અંતર સ્વરૂપના જ્ઞાનથી જ્ઞાન થાય છે. પણ જ્યાં વ્યવહારની વાત કરે તો વ્યવહાર એવો છે એવો એને જણાવે, એને જાણવો જોઈએ. તે પ્રકારે એમાં શુદ્ધિ પણ રાખવી. સમજાણો એટલે વ્રત પોતે એક નિશ્ચય કઈ વ્રત છે, કર્મના ઉદય વાળું છે, માટે જ્ઞાની એને ઈચ્છે જ નહીં. કારણ કે કર્મના નિમિત્તથી વ્રતનો વિકલ્પ ઉઠે છે, વ્રતનો ઝેર છે, અને કર્મના સંગવાળી જે ભાવ દિશા તેને સંકિતિ તો નથી. કારણ કે ભાવ છે વિકલ્પ, શુભ ભાવ છે ઈચ્છતો નથી. સમ્યક દ્રષ્ટિ વ્રતના ભાવને ઈચ્છતો નથી, કારણ કે રાગ છે. કડક ભાઈ પંચાયત જાય માં તો જાણો, છતાં જયારે વ્યવહારની વાત આવે ત્યારે એને પંચમાવર ચોખ્ખા હોવા જોઈએ. એને અતિચાર લગાડવો નહીં, દોષ લાગે તો એને પ્રાયચિત લેવું. હા 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 હા, વ્યવહાર એ લખી રહે તેના ભેદ અનેક. પરમાર્થ બંધ જે કહે તે રંજે એકદમ પરમાત્મા. વ્યવહાર ને કાળે વ્યવહાર જેવો છે એવું એમ સમજાવે કૃષ્ણ. કે છે પુસ્તક એટલે શાસ્ત્ર નો શીખવનાર નો ખૂબ આદર કરવો. તે છે જ્ઞાન નું આરાધન, એ હાથનું જ્ઞાન નું આરાધન નું સમ્યક દર્શન સહિત નો વ્યવહાર જ્ઞાન નું આરાધન હવે ક્યાં ચાલે છે. અનિર્વાચાર વળી કેવું જ્ઞાન, જે શાસ્ત્ર ને જે શાસ્ત્ર તથા ગુરુ થી પોતાને જ્ઞાન થયું છે તેને છુપાવવા નહીં. સમજાણું, મહિષાર આદિ શાસ્ત્ર નિમિત્ત થયું હોય અને પોતે બીજાને નિમિત્ત કરીને બીજાને બતાવે, કારણ કે એમાંથી પાછું પોતાને માન જાય કે અમારે હોય માન થઈ રહ્યું, બધું તો મારી નળે ફલાણ શાસ્ત્રમાંથી આવે. સમજાણું, ચોર છે જે શાસ્ત્ર તથા ગુરુ થી પોતાને જ્ઞાન થયું છે તેને છુપાવવા નહીં. સમજાવવામાં આ આઠ અંગ સમ્યક જ્ઞાન વિનયના છે. આ આઠ અંગ સમ્યક જ્ઞાન ના વિનયના છે, બહુ માનમાં આ રીતે સમ્યક જ્ઞાન અંગીકાર કરવું. જ્ઞાન આરાધ્યમ છે ને છેલ્લું. એમ શ્રીમદ અમૃતચંદ્ર સુઈ મહાદિગંબર સંત મુનિ હતા, વીરથી પુરુષાર્થી ઉપાય, જેનું બીજું નામ જીન પ્રવચન રસકોષ છે. જીન પ્રવચન રસકોષ છે, જીન પ્રવચનના રસનો ભંડાર, જીન વિતરાગના પ્રવચનના રસનો મર્મનો ભંડાર છે. સમજાણો, એમાં સમ્યક જ્ઞાન વર્ણ નામનો બીજો અધિકાર પૂરો છે. બહુ વાતા ફોડી જતી એકત્રી બત્રી છત્રી છ હતી. જૂન સમ્યક જ્ઞાનની છ નહીં, ઓલી ત્રીસ સુધી થઈ છ ગાથામાં પૂરું કરી દીધું. હવે સાડત્રીમી ગાથા, સાડત્રી સમય જ્ઞાન અંગીકાર કર્યા પછી ધર્માત્મા પુરુષે શું કરવું, આ હું જ્ઞાન આરાધન કરી પછી એને શું કરવું એમ કે છે. પાદરો એમને વ્રત લઈ લેવા એમ નહીં. એ દિવસનજી
કોઈને ભગવાન જ્ઞાન
ક્યાં ભગવાન જ્ઞાન હોય, ધૂળનું સમ્યક દર્શન ભગવાન જ્ઞાન હોય નહીં. સમ્યક દર્શનનું આરાધન કર્યું પછી સમ્યકનો આરંભ કર્યું પછી એને સમ્યક ચારિત્રનો આરંભ કરવો એમ છે. આ પુરુષાર્થ સિદ્ધિ ઉપાય ત્રણ યોગનો ગ્રંથ છે. એકમ હે ચારિત્ર હોય ક્યાંથી, ચારિત્ર કેવું કોને, જેમાં રમવું છે જેમાં ચરવું એટલે રમો. એ ચીજ શું છે એ પ્રત્યેકના જ્ઞાનમાં આવી નથી, ચારિત્ર આવ્યું ક્યાંથી. જે ઘર જોયું નથી પછી ઘરમાં રહેજો, અહીં ખરીને જેમ લીન લગાડીને, પણ ઘરની જ ખબર નથી ક્યાં લીન લગાડવી. એમ આત્મા શુદ્ધ ચૈતન વસ્તુ નાયક પ્રભુ આત્મા, એ જ્યાં પ્રતીત ને જ્ઞાનમાં અભાસો નથી તો ઠરવું એને ક્યાંથી આવે? સમજાણું કાંઈ? સમ્યક જ્ઞાન અંગીકાર કર્યા પછી, એમ છે ને, સમ્યક દર્શન અંગીકાર કર્યા પછી, સમ્યક જ્ઞાન આરાધન, સમ્યક જ્ઞાન અંગીકાર કર્યા પછી ધર્માત્મા પુરુષ શું કરવું એમ વાત છે. સમ્યક દ્રષ્ટિએ શું કરવું સમ્યક જ્ઞાન પછી એમ છે. અજ્ઞાની શું કરવું એ તો અજ્ઞાની અનાદિથી કરતો આવે છે, એને શું કરવું પ્રશ્ન ક્યાં? સમજાણું કાંઈ? સિદ્ધ ઉપાય પણ વિદુષામ લીટો માંથી કહીએ છીએ, રહસ્યપૂર્ણ છે. વિગલિત દર્શન મોહે, જો મેળવીને પાછું હારી, સમંજસ જ્ઞાન વિદિત તત્વાર્થે નિચંપી નિકંપે, આવ્યું ત્રીજું હોય, સમ્યક ચારિત્રમ આલંબ્યમ. જેમણે દર્શન મોહનો નાશ કર્યો છે, જેમણે દર્શન મોહનો નાશ કરીને સમ્યક દર્શન પ્રગટ કર્યું છે એમ કે છે. વિગલિત દર્શન મોહ, વિગલિત વિશેષે ગળી ગયું છે, નાશ થઈ ગયો છે દર્શન મોહ, એમને સમંજસ જ્ઞાન વિદિત તત્વાર્થી, સમ્યક જ્ઞાન વળી જેમણે તત્વા જાણ્યા છે, પાછું જેમણે દર્શન મોહનો નાશ કર્યો છે એક, અને સમ્યક જ્ઞાન વળી જેમણે તત્વા જાણ્યા છે એમ બે. જે સદાકાળ અકંપ દ્રઢ ચિત્ત વાળા છે, હવે સ્થિરતા માટે ચારિત્ર માટે દામા ડોળ વૃત્તિ હોય એમની દ્રઢ ચિત્ત વાળા છે એવા પુરુષો દ્વારા સમ્યક ચારિત્ર અવલંબન કરવાયું છે. એવા પુરુષો દ્વારા સમ્યક ચારિત્ર અંગીકાર કરવા, અંગીકાર કરવા કોક અવલંબન કરવાયું, આવા પુરુષો દ્વારા વાત છે. સમજાણું કાંઈ? ઓકે, અમારે દેવગુરુ સાથે શ્રદ્ધા છે, ધમકી તો છે જ, હવે અમારે થઈ જાઓ જ્ઞાન તો સ્વાધ્યાય કરી છે, આ જ્ઞાનનું આરાધન કરી, એટલે હવે અમારા વ્રત લેવાય, અમારું ચારિત્ર ચારિત્ર ફારિત્ર નથી. એમાં વિકલ્પનું પણ કર્તવ્ય નથી એવી દ્રષ્ટિ થયા પછી એવો વિકલ્પ આવે વ્રતનો, એને પણ જાણનાર રહી મારું કર્તવ્ય છે એમ ન માને. સમજાણું કાંઈ? આવ્યું છે ને પ્રવચન સાર નથી આવ્યું, નહીં ચલું નહીં પ્રવચન સાર નું કહેવું બને ગાથા નહીં આવ્યું છે ને. સમ્યક દ્રષ્ટિજી પોતાના સ્વરૂપને જાણે છે, અનુભવે છે, અને સમસ્ત વ્યવહાર ભાવોથી પોતાને ભિન્ન જાણે છે. વિકલ્પ આદિ તું છે એ બધા વ્યવહાર ભાવથી આત્માને ભિન્ન જાણે છે. ના બોલા બંધુ વર્ગ ની રજા કે આ બધું શું કે બધું જાણે છે, ભિન્ન પહેલે દ્રષ્ટિમાં છે. જ્યારથી તેને સ્વપરના વિવેકરૂપ ભેદ વિજ્ઞાન પ્રગટ થયું હતું, ત્યારથી તે સકળ વિભાવ ભાવનો ત્યાગ કરી ચુક્યો છે. વિભાવ ભાવ મારા નથી, પુણ્ય વિકલ્પ વ્રતનો વિકલ્પ ઉઠે મારો નથી, એમ જ્યારથી સ્વ પરનું ભેદ વિજ્ઞાન પ્રગટ થયું છે, સ્વ એટલે જ્ઞાયક ભાવ, પર એટલે વિકલ્પ આદિ પર, એ બધાથી ભિન્ન ભેદ જ્ઞાન પ્રગટ થયું છે, ત્યારથી તે સકળ વિભાવ ભાવનો ત્યાગ કરી ચુક્યો છે. એ દર્શનમાં શ્રદ્ધામાં આદર હવે છે, વિભાવનો આદર નથી, વિકલ્પનો આદર નથી, વ્રતનો વિકલ્પ આવે એનો પણ આદર. અને ત્યારથી જ એને ટંકુત્કીર્ણ નિજ ભાવ અંગીકાર કર્યો છે, વિભાવનો ત્યાગ અને સ્વભાવનો આદર, તેથી તેને નથી કંઈ ત્યાગવાનું રહ્યું કે નથી, કઈ રહેવાનું અંગીકાર કરવાનું રહ્યું.
ઠીક
દેવચંદજી, દેવચંદજી સમજે, સમય દર્શન પછી કઈ નથી ત્યાગવાનું, કઈ નથી ગ્રહવાનું. જોવું ભાઈ સાજુ, આ સમય દર્શન પછી સમય જ્ઞાન અંગીકાર કરવું, પછી ચારિત અંગીકાર કરવું, એ બધા વ્યવહારનો અધિકાર જ્ઞાન કરાવે છે. તેથી તેને નથી કઈ ત્યાગવાનું રહ્યું કે નથી કઈ ગ્રહવાનું અંગીકાર રહ્યું. સ્વભાવ દ્રષ્ટિની અપેક્ષા એ આમ હોવા છતાં, સ્વભાવ દ્રષ્ટિની અપેક્ષા એ આમ હોવા છતાં, હવે આ વાત આવી રહ્યો, પર્યાયમાંથી પૂર્વત કર્મોના ઉદયના નિમિત્તે અનેક પ્રકારના વિભાવ ભાવ રૂપે પરિણમન થાય, પર્યાયમાં વિકારનો પરિણમન થાય, દ્રષ્ટિમાં વિભાવનો ત્યાગ છે, સ્વભાવનો આદર છે, સ્વપરનું ભેદ પ્રગટ્યું છે, છતાં તે તો અંતર વિભાવના ત્યાગ ગ્રહણથી તો રહિત જ છે. સમજાણું કાંઈ, પણ પર્યાયમાં પૂર્વકર્મના બંધના નિમિત્તે અનેક પ્રકારના વિકાર પર્યાયો છે, એ વિભાવ પરણથી હવે જુઓ ખૂબી વિકાર અવસ્થા નહીં છૂટતી દેખીને એ આકુળ વ્યાકુળ પણ થતો નથી. સમ્યક દ્રષ્ટિ આત્માનું ન્યાય ભાવનું ભાન છે, વિભાવ ભાવ આદિ ગ્રહણ ત્યાગ રહિત થઈ ગયો છે. ગ્રહણ નથી, સ્વરૂપને ગ્રહણ આવી ગયો તો પણ ત્યાગ થઈ ગયો છે. પણ વિકારી અવસ્થા થાય તેને દેખીને આકુળતા વ્યાકુળ પણ થતો નથી. આ કેમ કે એ ભૂમિકા એવું હોય જાણીને આકુળ વ્યાકુળ થતો નથી. તેમજ સમજ વિભાવ પ્રણતિને ટાળવાનો પુરુષાર્થ કર્યા વિના પણ રહેતો નથી. સમજાણું કાંઈ, સ્વભાવ સુચૈતન એને અંગીકાર કર્યો છે દ્રષ્ટિમાં જ્ઞાનમાં. પાપના વિકલ્પથી માંડી બધો વિભાવ જેને દ્રષ્ટિમાં ત્યાગપણે જ વર્તે છે, દ્રષ્ટિમાં અભાવપણે જ વર્તે છે. પણ એ સ્વભાવ દ્રષ્ટિની વાત કરી, પણ પર્યાયમાં જ્યાં સુધી પૂર્વકર્મના નિમિત્તમાં જોડાતા જે કંઈ વિકલ્પાદી થાય છે એવા વ્યવહારને દેખી આકુળ થતો નથી. તેમ તે વિભાવ પ્રણતિને ટાળવાનો કેમ કે સ્વભાવ તરફનું સાવધાની છે, સાવધાની છે કે વ્યવહારનો અભાવ કરવા ક્રિયા વિના પણ રહેતો, સ્વભાવ તરફ પુરુષાર્થ ક્રિયા વિના રહેતો નથી એમ કે છે. હોય તેની આકુલતા નથી અને સ્વભાવનો પુરુષાર્થ ક્રિયા વિના રહેતો એમ કે છે. કેટલું સરસ લખ્યું છે, આ ચરણાન યોગનો કપન છે. એમાં લખ્યું છે પંડિત, એમ ચરણાન યોગમાં આવું છે એમ. સકલ વિભાવ પરિણતિ રહી સ્વભાવ દ્રષ્ટિના સ્વરૂપ પુરુષાર્થી, સકલ વિભાવ અવસ્થામાં રહીત સ્વભાવ દ્રષ્ટિના સ્વરૂપ પુરુષાર્થી પાસે ગુણસ્થાનોની પરિપાટીના સામાન્ય ક્રમ અનુસાર તેને પહેલા અશુભ પરિણતિનો હાનિ થાય છે, એટલે પર્યાયની અપેક્ષા, પછી ધીમે ધીમે શુભ પરિણતિ પણ છૂટતી જાય. આમ હોવાથી શુભ રાગના ઉદયની ભૂમિકામાં ગ્રહવાસનો અને કુટુંબનો ત્યાગી થઈ વ્યવહાર રત્નરૂપ પંચાચાર અંગીકાર કરે છે. જો કે જ્ઞાન ભાવથી તે સમસ્ત શુભાશુભ ક્રિયાઓનો ત્યાગી છે, તો પણ પર્યાયમાં શુભ રાગ નહીં છૂટતો હોવાથી તે પૂર્વક પંચાચારને ગ્રહણ કરે છે એમ કહેવામાં આવે છે. કેટલું સરસ લખ્યું, ચૈતન્ય પંડિત લખ્યું. સમજાણું, બસ એ બે ની ગાથા. અરે શાંતિથી સચને શોધવા જાય તો એને સચ મળી રહે. લખાણમાં શાસ્ત્રમાં જ્યાં જોવે ત્યાં સત્ય જ મૂચું છે. પોતાની દ્રષ્ટિએ શાસ્ત્રને કરવા જાય તેમ ન બને. શાસ્ત્રને છે શું કહેવું છે એ રીતે દ્રષ્ટિ કરે તો એને સચ મળે. કે છે જેમને દર્શનમાં નાશ કર્યો છે આ સર્પ એ સમ્યક ચારિત્ર થવા પહેલા આ સર્પ સમ્યક ચારિત્ર અંગીકાર અવલંબન કર્યા પહેલા આ સર્પ સર્પ ક્યાં કહેતે હૈ સર્પ નહીં સમજતે જવાબદારી જવાબદારી ક્યાં કહેતે હૈ સર્પ કહેતે હૈ બસ ઓર સમ્ય જ્ઞાન વળી જેમણે તત્વાધ્યાન આપે પાછા એમ જે સદાકાળ પાછો દ્રઢ ચિત્વ આવો છે એમ નહીં ગામમાં મામ થાય છે કે લીસું મૂકશું લીસું મૂકશું છોડશું એમ નહીં એવા પુરુષો દ્વારા સમ્યક ચારિત્ર અવલંબન અંગીકાર કરવા યોગ છે એમ કે મનમાં એટલી ઓલી હોય કે અંગીકાર કરવો એ છૂટે નહીં હા તો આવું થાય છે લઈશું વળી એવું થાય છે છોડી દઈશું એમ નો અચિત એમ કે છે જેવા ક્ષેત્રકા અભાવ એમાં કોઈ વખતે ગ્રહણ કરીને તો છોડી દઈએ બધું કરી એવું ચિત્ત ન હોય એનું એમ કે છે પ્રતિજ્ઞા તોડવી ભાંગવી તો જેને રમત છે એમ આવે છે ને પુરુષાર્થ તોડલ મનમાં જેને પ્રતિજ્ઞા લેવી ને તોડવી તો રમતું થઈ ગઈ છે એ માણસ લાયક નથી આવે છે ટોટલ મરજીમાં આવે બહુ ટોટલ મરજી તો મેક્સિમ મારે એક એક બોલને વીણી વીણીને નાખ્યા છે વીણી વીણીને સમજતા ચૂંટ ચૂંટ કર ટીકા સમ્યક ચારિત્ર માલંબ્યમ છેલ્લો શબ્દ પહેલો મૂક્યો સમ્યક ચારિત્ર અંગીકાર કરવું ને આલંબન ની વ્યાખ્યાનો અંગીકાર કરવું કહ્યું કેવા જેવોએ સમ્યક ચારિત્ર અંગીકાર કરવું કેવા જેવોએ સમ્યક ચારિત્ર અંગીકાર કરવું અણુવ્રત કે મહાવ્રત વિગલિત દર્શન મોહે જેમના દર્શન મોહનો નાશ થયો છે અને દર્શન મોહના નાશથી જે તત્વ શ્રદ્ધાની થયા છે નાશ થયો નાસ્તિથી કહ્યું એટલે અસ્થિથી કહ્યું જેને દર્શન કુંકુ શાસ્ત્ર છે એટલે એમ કે દર્શન નાશ થયો નાશે એટલે તત્વા શ્રદ્ધાનું યથાર્થ ભાન પ્રગટ્યું છે ભેદ જ્ઞાન યથાર્થ થયું છે તત્વ શ્રદ્ધાની બરાબર થયા છે બહુ વચન વાપર્યું સમજણ વળી કેવા છે સમંજસ જ્ઞાન વિવિધ તત્વા છે જેમણે સમ્ય જ્ઞાનથી પેલા સંશય રહીત વિભ્રમ રહીત રહી એવા જ્ઞાનથી જેણે તત્વાધ્યાણ્યા છે એવા જેણે તત્વાધ્યાણ્યા છે જેમણે સમ્ય જ્ઞાનથી તત્વાર્થ જાણ્યા છે વળી કેવા છે ધારણ કરેલા આચરણમાં નિરંતર નિષ્કમ રહે ધારે છે પછી એમ થોડી દિવસ મૂકશો એમ નહીં લથડ પથડ નિત્યમપી નિષ્કમ ચારિત્ર અંગીકાર કરનારની ભૂમિકા આવી હોય છે એમ કે છે ધારણ કરેલા આચરણમાં નિરંતર નિષ્કમ છે ગ્રહણ કરેલા આચરણને કોઈ પણ રીતે છોડતા એવા જીવોએ સમ્યક ચારિત્ર અંગીકાર કરવું છે એવા જીવોએ સમ્યક ચારિત્ર અવલંબવું એટલે અંગીકાર કરવું ભાવાર્થ પહેલા સમ્યક દ્રષ્ટિ થઈને સમ્ય જ્ઞાની થાય પહેલા સમ્યક દ્રષ્ટિ થઈને સમ્ય જ્ઞાની થાય અને પછી નિચળ વૃત્તિ ધારણ કરીને નિચળ ચળેની વૃત્તિ ધારણ કરીને સમ્યક ચારિત્ર અંગીકાર કરવાનું કારણ કહે છે આડત્રી થઈ નહી સમ્યક વ્યપદેશમ ચારિત્રમ અજ્ઞાનપૂર્વકમ લભતે જ્ઞાનાનંતરમ ઉક્તમ ચારિત્ર આરાધનમ તસ્માત કેમ ચારિત્રને જ્ઞાન પછી કહ્યું અજ્ઞાન સહિતનું ચારિત્ર સમ્યક નામ પામતું નથી વ્રત આદિ લીધા હોય પણ મિથ્યાદ્રષ્ટિ છે તેને વ્યવહાર ચારિત્ર પણ નામ પામતું અજ્ઞાન સહિત નું ચારિત્ર એટલે વિકલ્પો વ્રત ના હોય. ચારિત્ર તો કીધું ને એમ કે અજ્ઞાન સહિત નું ચારિત્ર તો કીધું ને ચારિત્ર એટલે આચરણ રાગ નું. રાગ ની મમતા હોય પણ જ્યાં મિથ્યા દર્શન સલ્લ છે જે રાગ થી ભીન પડ્યો નથી તેના રાગ નું વ્યવહાર આચરણ પણ એને હોઈ શકે નહીં. સમજાણું કાય અજ્ઞાન સહિત નું ચારિત્ર થી તો કોઈ એમ કે અમે અજ્ઞાની છીએ અમે તો ચારિત્ર લીધા છે જ્ઞાની જ છીએ અમે દર્શની જ છીએ એમ કે ને બસ અજ્ઞાન સહિત નું ચારિત્ર સમ્યક આત્મા રાગ થી ભિન્ન પડ્યા વિના કારણ તત્વાર્થ છે ને તો આશ્રવ તત્વ થી આત્મજ્ઞાન આત્મતત્વ ભિન્ન પડ્યા વિના યથાર્થ તત્વની પ્રતીત નથી ત્યાં યથાર્થ તત્વનું જ્ઞાન નથી એવા અજ્ઞાનીઓને ચારિત્ર હોઈ શકે નહીં. જાણો એમ કે પુણ્ય પરિણામ કરવા જેવા છે એ વ્રત કરતાં કરતાં વિકલ્પ કરતાં કરતાં કલ્યાણ થશે એને રાગ રહિત આત્મા ભિન્ન છે એવી પ્રતીતનું ભાન નથી. ભાન વિનાના એ વ્રત લઈને બેઠા કે છે કે વ્રત હોતા એ મહીરામજી જ્ઞાન સહિતનું ચારિત્ર સમ્યક નામ પામતું જેવું સમ્યક નામ પામતું નિમિત્યા ચારિત્ર કહેવાય. માટે જ્ઞાનાનંતરમ જોયું સમ્યક જ્ઞાન પછી એમ જ્ઞાનાનંતરમ સમ્યક દર્શન પછી એમ આવ્યું છું સમ્યક દર્શન અનંતરમ જ્ઞાન આવ્યું છું અને જ્ઞાનાનંતરમ સમ્યક ચારિત્ર એમ આવે છે જાણો અનંતર શબ્દ આવ્યો હતો સમ્યક દર્શન ભાઈ ગાથા નથી સમ્યક દર્શન અનંતરમ એમ આવ્યું સમ્ય જ્ઞાન અનંતરમ તે ત્રીસ ને એમ આવે સમ્યક તો અનંતરમ જો તે ત્રીમાં સમ્યક અનંતરમ સમ્યક અનંતરમ તસ્માત એ શબ્દ એ જ હતા તસ્માત એ અહીં પણ એમ છે જો તસ્માત સમ્યક જ્ઞાનમ કાર્યમ સમ્યક કારણ વદંતિ જના જ્ઞાન આરાધન ઇષ્ટમ સમ્યક અનંતરમ તસ્મા તે કારણે સમ્યક દર્શન પછી તેણે જ્ઞાનનું આરાધન કર્મ અહીં પણ કહે છે કે સમ્યક જ્ઞાન પછી સમ્યક દર્શન પછી સમ્યક જ્ઞાનનું આરાધન સમ્યક જ્ઞાનનું આરાધન પછી એને ચારિત્રનું આરાધન કર્મ કહો કેવા ક્રમ તો બહુ સરસ મૂક્યો છે શરણાનું યુગ છે છતાં આ પછી બધી વાતો લેશે વ્રતની ને આમ શાવકના આમ અતિચાર માટે સમ્યક જ્ઞાન પછી ચારિત્રનું આરાધન ઉત્તમ ઉત્તમ નામ કહ્યું અજ્ઞાન પૂર્વક ચારિત્રમ સમ્યક ઉપદેશમ નહીં લભતી જેની પૂર્વે અજ્ઞાન ભાવ છે વ્રત લીધા પણ અજ્ઞાન ભાવ છે વ્રત પહેલા અજ્ઞાન ભાવ એને પીડ્યો છે આખો મિથ્યાર્થ ભાવ તેનું ચારિત્ર સમ્યક નામ પામતું નથી મિથ્યા ચારિત્ર નામ પામે છે બાળ ચારિત્ર અને બાળ વ્રત કહેવામાં સમ્યક દર્શન વિનાના વ્રત આદિ તેને બાળ વ્રત ને બાળ તપ મૂર્ખાએ ભરેલા વ્રત ને મૂર્ખાએ ભરેલા તપ સમજાણું કાંઈ જેની પૂર્વે અજ્ઞાન ભાવ છે તેનું ચારિત્ર સાચું નામ સમ્યક પામતું નથી પહેલા જો સમ્યક જ્ઞાન ન હોય અને પાપ ક્રિયાનો ત્યાગ કરી ચારિત્ર ભાર ધારણ કરે ભાષા જુઓ એને દેખાય આવે છે ખરો એમાં ભાર નથી ચારિત્ર ભાવ કરનારને ક્લિફ પાપનો બોજો કરે છે સુતાની ભારતી કહ્યું છે ચારિત્ર ભાવ ના ભાર એટલે અંદર યથાર્થ પુરુષાર્થ ગતિ છે ત્યાં બોલે ભાર બહુ જ છે સમ્યક દર્શન જ્ઞાન વિના પાપનો ત્યાગનો બહુ જ છે અને ભાવો શીર છે, બોજો છે, સહજ પણ આવ્યું નથી. પાંચ માવરસાદી નો બોજો છે અજ્ઞાની, ભાર છે. સહજ આનંદ સ્વરૂપની જ્યાં દશા પ્રગટી નથી એવા અજ્ઞાનીને પંચમાવર્તાદીના પરિણામ બોજો ભાર છે. પાપક્રિયાનો ત્યાગ કરી ચારિત્ર ભાર વહેના જોયું, પાપક્રિયાનો ત્યાગ કર્યો પણ પુણ્ય ભાવનો ધારણ કર્યા છે. પુણ્ય ભાવ જ એને ધારણ કર્યા, એટલે વસ્તુ પુણ્યથી ભિન્ન છે એમ તો ભાન
નથી.
પુણ્યના વિકલ્પથી ભગવાન આત્મા જુદો છે એવી દર્શનને જ્ઞાન થયા નથી. એથી એને પાપક્રિયાના ત્યાગથી કરી ચારિત્ર એટલે શુભ ભાવરૂપી ભાર ધારણ કરે. ભાવ ભાર ધારણ બોજો. કેમ મરતા સુધી નભાવું, બોજો બોજો થઈ જાય. હા હા, હવે આ બહારમાં બધું થાય નહીં. એક વાર આ લેવાય, બે વાર આ લેવાય નહીં. એક વાર પાણી પીવાય, બે વાર પાણી પીવાય નહીં. સમ્યક દર્શન જ્ઞાન મળે અને આ પાપના ત્યાગના પરિણામ જો આ એક શુભ ભાવ આવ્યો, બોજો થઈ ગયો, હવે એનો કેમ નભાવ થવો. આ બધા હવે મરતા સુધી કેમ કરશું. નિષ્કમ હોય ને, આ તો પહેલેથી વસ્તુ દર્શન નથી, ત્યાં નિષ્કમ કે છે. પહેલા સમ્યક જ્ઞાન નો હોય અને પાપ ક્રિયાનો ત્યાગ કરી ચાર બધું તે ચારે સમ્યક જ્ઞાન પામતું, તેને સમ્યક ચારિત્ર કહેતા અને મિથ્યા ચારિત્ર કહે છે. એ ભલે પાંચ મહાવ્રતના પરિણામ હોય, છ મૂળના વિકલ્પ હોય, ચોખા હો, ગોટાળા વાળા છે એની તો વાત એને માટે કરીને હાર લે, ચોખા બનાવી લે. અરે હા 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 હા, એ તો એના વ્યવહારના એ નિશ્ચય વિનાનો વ્યવહાર, એટલો એ વ્યવહાર વાતો નથી. દ્રવ્ય લિંગે હતું હા, ચારિત રહે ક્યાં, દર્શન મળ્યું ને ચારિત ક્યાં થયું. એ જ કે સમયચારીના પામતો નથી. જેમ જાણ્યા વિના ઔષધિનું સેવન કરે, ઓળખ્યા વિના ખાય, પાદરો કઈ છે ઔષધ, ઠીક છે ના છે, મોટામાં મરણાંત પામે, મરી જાય. હા તો આવે કે નહીં ધૂળમાં. અહીં તો જાણ્યા વિના ઔષધિનું સેવન કરે મરણ પામે, એક જ વાત તેમ જ્ઞાન સંજીવની આવે છે ને. જ્ઞાન વિના ચારિત્રનું સેવન સંસાર વધારે છે. એ આત્મદર્શન ને આત્મજ્ઞાન વિનાના વ્રત, વ્રત એટલી ચારિત્ર, એ સેવન સંસાર વધારે છે. મિથ્યાતને વધારી પુષ્ટિ કરી સંસાર વધે છે. નિર્બોધની નજીક જાય છે. સમ્યક દર્શન વિના સમ્યક જ્ઞાન નહીં, સમ્યક જ્ઞાન વિના ચારિત્ર નહીં. તો જ્ઞાન વિના ચારિત્રનું સેવન એટલે વ્રત પાવમાં પંચમાવર્તના બાવી અઠ્યાવી મૂળ ગુણો, એ બધું સંસાર વધારે છે. જીવ વિનાના મૃત શરીરમાં ઇન્દ્રિયના આકાર સા કામના, મરદામાં ઇન્દ્રિયનો આકાર બરાબર હરખો આંખ્યામાં હરખી. જીવ વિનાનું એમ ચૈતન્ય સમ્યક દર્શન જ્ઞાન વિનાના જીવી જીવી છે, એના વિના વ્રત શું કામ. તેમ જ્ઞાન વિના શરીરનો વેશ ક્રિયાકાંડના સાધનથી સદુપયોગની પ્રાપ્તિ થતી નથી. લ્યો અંતરના સમ્યક દર્શન જ્ઞાન વિના શરીરનો વેશ નગ્ન કર્યો, ક્રિયાકાંડ શુભ રાગ વિકલ્પ, એના સાધનથી સદુપયોગની પ્રાપ્તિ થતી માટી. સમ્યક જ્ઞાન મેળવ્યા પછી ચારિત્રનું આરાધન કહી લ્યો, અને સમ્યક જ્ઞાન કર્યા પછી ચારિત્રનું આરાધન લેવું એના પહેલા હોઈ શકે.